ඊළඟට කරෝ ආනන්ද අලුත්කමගේ
මුලාසනේ ගරු සභාපතිතුමනි, ඉතා වැදගත් වූ අවස්ථාවක්. මං හිතන්නේ කොළඹ නගරය ආශ්‍රිතව මුහුදු ප්‍රදේශය ගොඩ කරමින් මේ රටට ඉතාම වැඩදායක වුණු ඉතා වටිනා බිම් කොටසක් ගොඩ කරනවා. අද ඉතා විශාල නගරයක් ඉදිකිරීම සඳහා මූලිකව කටයුතු කළ මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ රජයේ ඒ ගත් මං හිතන්නේ දූරදර්ශී ක්‍රියාමාර්ගය නිසා මං හිතන්නේ ඇමැතිතුමක් වයි ඉතා ඓතිහාසික සිද්ධියක්, අපිට ඉතා වැදගත් වූ අවස්ථාවක් මේ කොළඹ ගාල්මුදුර ආශ්‍රිතව ඉතා වටිනා බිම් කොටසක් සකස් කරමින් මං හිතන්නේ මේ රටට විතරක් නෙවෙයි මේ සමස්ත ලෝකවාසී ජනතාවටම ඉතා වැදගත් වූ භූමි භාගයක් මේ රටේ කොටස් මුහුදට බිලිවෙද්දී මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ දූරදර්ශී ක්‍රියාමාර්ගය තුළ යම් යම් අඩුපාඩුකම් කොයි දේ කළත් නැති වෙන්නේ නැහැ. ඒ මොන අඩුපාඩුකම් තිබ්බත් ඉතාම ඓතිහාසික දෙයක් මේ කාරණය. එතුමා මේ වගේම මේ රටේ පැවතිච්ච මහා දවන්ත යුද්ධයක් නායකවරු කී දෙනෙක් හිටියත් සමහර අවස්ථාවලදී නායකව ජීවිතක්ෂයට පත් වුණා යුද්ධය නිසා. අද එක්සත් ජාතික පක්ෂය ගත්තාම එක්සත් ජාතික පක්ෂයට නායකත්වය දෙන්න හිටපු ඒ සීලු නායකයින් නැති වෙලා අද ආරාජික පක්ෂයක් හැටියට එක්සත් ජාතික පක්ෂය ජරා ජීර්ණ තත්වයට පත් වෙලා තියෙනවා නායකයෙක් නැතුව. මෙවැනි තත්වයන් නැති කිරීම සඳහා හිට නායකත්ව දුන්නේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා නිසා අද විවිධ චෝදනා කරනවා රාජපක්ෂ වරුණු සඳහා. ජනාධිපති මැතිවරණ රාජපක්ෂ කෙනෙක් රාජපක්ෂ පවුලෙන් යෝජනා කරන්නේ රාජපක්ෂලා කියලා. හැබැයි මේ රටේ ජනතාවගේ විශ්වාසය රැඳිලා තියෙන රාජපක්ෂ වරු නිසා, මොකද ඒ විශ්වාසය රැඳෙන්න මෙවැනි මුහුද ගොඩ කරගනිමින් වටිනා බිම් කොටස් සකස් කරගමින් මේ රටට විතරක් නෙවෙයි මේ සමස්ත ලෝකවාසී ජනතාවට ඉතා වැදගත් කාර්යක් ඉස්ස කරපු, ඒ වගේම යුද්ධය අවසන් කරපු අධිවේගී මාර්ග හදපු, මේ රටේ සමස්ත මාර්ග පද්ධතිය හදපු, ග්‍රාමීය මාර්ග ඉතා දියුණු තත්ත්වයට පත් කරපු, රැකියාව ලබලා දීපු, සමෘද්ධිය ලබලා දීපු, ඉඩම් ලබලා දීපු මෙවැනි පවුලකින් නායකයෙක් තෝරා ගැනීම සඳහා ජනතාව පුලපුලා බලා සිටිනවා. මේක තමයි ඇත්ත. අද මේ රටේ ඉතිහාසය ගත්තාම පක්ෂයක නායකයා තමයි ජනාධිපති මැතිවරණයට ඉදිරිපත් වීම සඳහා සූදානම් වෙන්නේ. හැබැයි එක්සත් ජාතික පක්ෂය ගත්තාම පටන් ගත්ත දවසේ ඉඳලා පස්සට යනවා නායකයා. මොකද නායකයාට ජනතා විශ්වාසය නැති නිසා. එකපාරක් ගාමි සානායක මැතිතුමා පක්ෂය කඩාගෙන ගිහලා පැත්තකට ගියා. එතුමා ගෙනල්ලා දුන්නා ජනාධිපති මැතිවරණය සඳහා ඉදිරිපත් වීම. තරත් පොන්සේකා මහත්මයා පක්ෂයේ සමාජිකයෙකුත් වෙයි, එතුමාට දුන්නා එකපාරක්. ඊළඟ පාර අපේ පක්ෂයේ මහලේකම්වරයා, මොකද එක්සත් ජාතික පක්ෂයේ සුදුසු කෙනෙක් නැහැ, රනිල් වික්‍රමසිංහ මහත්මයා හැමදාම දන්නවා එතුමාට මහජන මතය නැහැ, එතුමා සුදුසු නොවන කෙනෙක් නිසා ගෙනාවා අපේ පක්ෂයේ මහලේකම් මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමා. දැනුත් වෙලා තියෙන මේ අර්බුද එක්සත් ජාතික පක්ෂයට. එක්සත් ජාතික පක්ෂයට නායකයෙක් නැහැ. චම්පික රණෝ එක අපේ ඇමතුමා එහා පැත්තේ වාඩි වෙලා තියෙන එතුමා මිම්ම දුන්න ඇඳුම මහන්ට ජනාධිපති වෙන සිහිනේ හදාගෙන මං හිතන්නේ මහන්ටත් එපා කියලා තියෙන ඇඳුම එතුමා අත්තරලා දාලා ජනාධිපති සිහිනේ. ඒ වගේම ගරු මූලාසනේ සභාපතිතුමනි කරෝ ජයසූරිය මැතිතුමා නොයෙකුත් තිර ඔය මූලාසනේ ඉඳගෙන හරියට මේ සභාව මෙහෙවන්නේ නැහැ. එතුමගේ සිහිනය ජනාධිපති වීමේ සිහිනය. එක්සත් ජාතික පක්ෂයේ නාම යෝජනා අරගෙන ඒ සීනේ ඉන්නේ එතුමා උඩ ඇඳුම ඇඳගෙන. එතකොට මහන්ට දෙන්නෙත් රනිල් වික්‍රමසිංහ මැතිතුමා දුන්නත් ඒක වෙන්නෙත් නැහැ. ඒක තමයි කරු ජයසූරිය මැතිතුමාට වෙලා තියෙන්නේ. ඊළඟට සජිත් ප්‍රේමදාස මැතිතුමා. හැබැයි
නරියුඩම
එතුමා මෙතන වැඩ තමයි කරන්නේ නැමෙතන නවත්තත් කරන ආය ඉවත් කරන්න කියන්න තමුන්නාසෙන් ලකටලා ඒක තමයි ඇත්ත ඒක UNP එපා වුණා තමුන්නාසෙන් මේ කාලකන්ණි වැඩ කරන හින්දා UNP එපා වුණේ තමුන්නාසෙන්ත් එපා වෙච්ච එක්කෙනා තමුන්නාසෙන්ත් අපිත් එක්ක එන්ඩයිට තමුන්නාසෙන්ත් එන්ඩ තමයි හිටියේ ආවේ නැත්තේයි ඕ මෙහාට යනවා එහාට යනවා අනේ තමතුතුමා මගේ කාලේ ඔබතුමා මට කාලේ දෙන්න මට බාධා කරනවට කාලේ කනවා මේකේ ටිකක් ඔක්කොමලා මේ එන්ට හිටපු මිනිස්සු අපිත් එක්ක මහරයා කතා කරලා පහවදා උදේක එන්න බෑ කියලා එහෙන් ගාන හම්බෙලා මේක තමයි මේ ගාන එහා පැත්තෙන් වැඩි වෙනකොට එහාට ගියා අපිත් එක්ක එන්න හිටියේ ගරු සභාපතිතුමනි මගේ කාලය අවශ්‍ය වෙනවා ගරු සභාපතිතුමනි මේක තමයි ඇත්ත තත්ත්වය අද රටේ සිද්ධ වෙලා තියෙන ඇත්ත තත්ත්වය සජිත් ප්‍රේමදාස මහත්මයා ඉල්ලනවා ඇඳුම මහගෙන ලෑස්ති වෙලා ඉන්න හැබැයි නෝනා කලින් ඇඳගෙන නෝනා ආර්යාව වෙනත් කලින් ඇඳගෙන මහත්යට තව අපේක්ෂක කොම තම්බෙලා නැ නෝනා ඉඳගෙන මේක තමයි එක්සත් ජාතික පක්ෂයට වෙලා තියෙන මොකාවත් මේ රටේ බහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ නායකත්වයෙන් අපි ජනාධිපතිවරයා දිනවලා අපේ යාණ්ඩුව පිටවන්නේ ඒක කාටවත් බාධා කරන්න බෑ ඔය කෑ ගහන ඔක්කොමලා පරදින පක්ෂයට එකතු වෙන මිනිස්සු කියන එක දැනගන්න ඕන කවුරුත් ඔක තමයි ඇත්ත එnder රැට කතා කරනවා අපි කතා කරා උදේට ආවා අපි ওই පස්සේ ගහුවේ නැ අපි කතා කරා මෙහෙ වාඩි වුණා අවිල්ලා මේ කතා කරනවා ඔයගොල්ලන්ට ගිහිල්ලා ඉන්න බෑ පොළොන්නරුවේ ඉන්න බෑ ගිහිල්ලා ඊළඟ මැතිවරණ අපේක්ෂකකම නැති වෙයි කියලා අඬ අඬ ඔය කතා කරන්නේ නාම යෝජනා ගන්නට ආසනය දෙන්න නැති වෙයි කියලා ඔකට කෑ ගහන්නේ අපිට ඔය වැඩ වලින් අපිට වැඩක් නැ අපි කරගෙන යන අර ගහවුඩ හිටියන හරි ගිහිල්ලා අර ගහවුඩ හිටියන හරි ගිහිල්ලා එක ගිහිල්ලා ගහවුඩ හිටියේ වාහනේ පෙරෙල්ලා කෑ ගහන නිකක් කටා උස ගන්න එපා ගරු සභාපතිතුමනි මගේ කාලේ මට දෙන්නව තමුන්නාන්සේ මගේ කාලේ මට අවශ්‍ය වෙනවා ගරු සභාපතිතුමනි ඉතිහාසයේ රාජපක්ෂලා ගැන කතා කරනවා අද ඔය කෑ ගහන മന്ത്രിවරු කලින් ගෙදර යන්නේ රාජපක්ෂලා පින්සෙද්දෝ වෙන්න පාර හදලා තිබ්බේ හින්දා ඔය කෑ ගහන മന്ത്രിවරු ගෙදර යන්නේ තමුන්නාසෙත් කෑ ගහලා ඔයත් මෙහාට එන්න හිටියේ ඔයාට ගාන මදි කියලා නාවේ නැත්තේ ඔයත් අපිත් එක්ක එන්න හිටියේ තව කට්ටියක් දීවර ඇමති තව එක්කෙනෙක් සමුද්‍ර නියෝජ්‍ය ඇමති මේක තමයි ඇත්ත තමුන්නාන්සලට ගාන වැඩි උන් නැති හින්දා ওই පැත්තට ලැහිටියේ ඔහෙන් ගාන වැඩි වෙනකොට ඒ පැත්තේ මම ওই සියලු දේ දන්නවා අද කාල කන්‍යෝ වෙලා එක්සත් ජාතික පක්ෂේ නිදි ක්‍රියාවටන පක්ෂේ එහෙනම් රනිල් වික්‍රමසිංහට ඉල්ලන්න කැඳෙපයි තමුන්නාන්සලා පක්ෂේ නායකයන් හැමදාම ඉල්ලේ දියර් ජවර්ධන මැතිතුමා පක්ෂේ නායකයා ඉල්ලලා දිනුවා රණසිංහ ප්‍රේමදාස පක්ෂේ නායකයා ඉල්ලලා දිනුවා ඇයි රනිල්ට දෙන්න බැරි නාම යෝජනා ඇයි ඉල්ලන්න බැරි ඉල්ලුවත් පරදිනවා කාගේ හරි පිනෙන් මැතිවරණයට යවලා දැන් කරුව ජයසූරිය අපේ කතානායකතුමා යවලා අඩුම ගානේ විපක්ෂ නායකකම හරි බේර ගන්න තමයි රනිල් ගල බලාපොරොත්තුව TN එක අල්ලස් තියලා TN එක තියාගෙන ඉන්නේ ගොඩනැගිලි දීලා විපක්ෂ නායකවරු දෙන්නෙක් ඉන්නවද මේ පාර්ලිමේන්තුවේ වාහන දීලා වාහන දෙකයි නඩත්තු කරන්නේ පළාත්පාලන අමාත්‍යාංශයෙන් ගොඩනැගිලි දීලා මේ විපක්ෂ නායකවරු දෙන්නෙක් ඉන්නවද මේ පාර්ලිමේන්තුවේ අපි ගේනවා කවදා හරි පනතක් මේ පාර්ලිමේන්තුවේ ඔය හොරගම් කරපු ඔය සියලු දෙනා ගෙදර යවන්න අපිට ඉන්න පුළුවන් එක්සත් ජාතික පක්ෂේ මාසයක් ඇන්දතර මහ බැංකුව හොරගම් කරා හොරට කැඩිව මහතවල් අපිට ඉන්න පුළුවන් පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරයෙක් කරන රෙදිඅදගෙන ලාවල පිටේ ගිහලා මුල් ගල් තිබ්බා වජිර අපේවර්ධන මැතිතුමා කිව්වා උඹට මම මහින්දානන්ද පරද්දලා ආපු හින්දා හදන්න දෙන්නම් ප්‍රාදේශීය ලේකම්කාරයේ ගොඩනගිල්ල කියලා පැලවෙනවා මුල් ගල
කරු මන්දිරතුමනි තව විනාඩි 3ක් තියෙනේ
මට විනාඩි 20ක් තියෙනවා 20 minutes නෑ කොහෙද විනාඩි 20 මම තව විනාඩි 10ක්වත් කතා කරන්නේ ඔබතුමාට මේ කාලේ බලාගෙන වැරදිලා අරගොල්ල කෑ ගහලා කාලේ නැතකර ඒගොල්ලන් ඉල්ල ගන්න. මට විනාඩි 20ක් තියෙනවා. නෑන මට මගේ කාලේ දෙන්න. ගරු සභාපතිතුමනි, තමුන්නාංශ මගේ කාලේ පොඩික මගේ කාලේ කෑවා. තමුන්නාංශත් කාලේ කණ්ඩ යනවා. ගරු සභාපතිතුමනි, අද මේ ආණ්ඩුව යන්නේ බදු, මේ ආණ්ඩුව යන්නේ දඩ වාහන දුම්සාහසික කියන්නේ කාබන් බත් කියන්නේ එකයි. ආණ්ඩුව බොරුවට ජනතාවට එකක් කියනවා, මෙහෙන් අපේ රටේ මිනිස්සුන්ට බදු පටවනවා. මේ රට පෙරදිග මුතු ඇට කිව්වේ වැව් ටික හදලා අමුණු ටික හදලා මේ රට වවපු මිනිස්සු මේ රටේ හිටියේ. අපි වවලා ජීවත් වෙනවා, අපි මේ රටට ණය නැහැ. අද කෘෂිකර්ම ඇමතිවරයා පොළවේ හරක කොට ගන්න වල්ගහක් හිටවපු නැති ඇමතිවරයා මේගොල්ල නඩත්තු කරනවා මහජන මුදල් වලින්. මොකද ආණ්ඩුව තියාගන්න TN එකට සල්ලි දෙන්න ඕන, මේ ඇමතිවරු තියාගන්න ඕන, මේ ඇමතිවරු රස්සා කරන්න නැත්නම් මේ ආණ්ඩුව ඉවරයි. ඒක තමයි ඇත්ත කතාව. අද පෙරදිග මුතු වැටේ කිව්වේ මේ ලංකාවේ ධාන්‍ය වලින් පිරිච්ච මේ රටේ අද කුණු වලින් කුඩු වලින් පිරීලා තියෙන්නේ. කවුද මේකට වග කියන්න ඕන? මේ ජනාධිපති තරඟට එන ඔය 3-4 දෙනයි, ඒ වගේම එක්සත් ජාතික පක්ෂයේ කෑ ගහන ඔය කුණුකොඩට වහලා කටුකන ඔය මිනිස්සු ටික තමයි මේකට වග කියන්න ඕනේ. අද රටේ කුඩු පිරිලා ජනාධිපතිවරයා කියන මේක මම දන්නේ. මම පත්තරෙන් දැක්කේ කියනවා අපි මෙතන ඉන්න සියලු දෙනාට වැඩිය මම ජනාධිපතිවරයා ජයග්‍රහණ කිරීම සඳහා මම ආසනෙ දිනාගෙන එතුමට වැඩ කරපු කෙනෙක්. හැබැයි එතුමාට වැඩ කරන්න දුන්නෙත් කකුලෙන් ඇද්දා. ආය මං හිතන්නේ එතුමට මේ රටේ මේ ගමන ඉස්සරහට යන්න හම්බෙන්නේ නැහැ. මගේ හදවතේ මගේ පුද්ගලික මතේ. එනිසා අද ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ පොහොට්ටු කියන්නේ එක ගෙදර එක බත් වේල කාලා එකට හිටපු මිනිස්සු. එනිසා තමුන්නාන්සලා මොන මතිබතාන්තර මේ ඔලුගඩි 25 පාර්ලිමේන්තුවේ දැක්වත් අද මහජන මතයේ වෙනස් මහජනතාව එකතු වෙනවා එක රොත්තට. එනිසා මේ රටේ ඉන්න පාලකයෝ ටික මේ නායකයෝ ටික එකතු වෙන්නයි අවශ්‍යතාවය තියෙන්නේ. එනිසා මම අවසාන කරන්නයි බලාපොරොත්තු වෙ තමුන්නාන්සමට කාලෙත් අඩු කරා. මම දැක්කා Facebook එක දාලා තිබ්බා මේ පාර්ලිමේන්තුවේ දියවන්නාවේ උතුරලා මේ 225 මැරෙනවන හොඳයි කියලා. 225 මැරෙන වෙලාවට මේ පාර්ලිමේන්තුවේ වැඩ කරන ලේකම්තුමත් ඉවරයි, මේ නිලධාරී මණ්ඩලෙත් ඉවරයි, ඔක්කොම ඉවරයි. මිනිස්සුන්ගේ ප්‍රාර්ථනාව ඒකයි. බෝම්බ ගහන්න ඕන කියන පාර්ලිමේන්තුවට. අර ලිෆ්ට් එක හිර වුණා, මම නම් ඒ වෙලාවේ හිටියේ නෑ. Facebook එකේ දාලා තිබ්බා ලිෆ්ට් එකේ හිර වුණ වෙලාවේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු කීප දෙනෙක් මදු සෙල්ලන්ට ඉස්සර ඒ ඇරපු එක අල්ලන්න ඕන කියලා. ඒ වගේ මේ රටේ ජනතාවට මේ පාර්ලිමේන්තුවේ ඉන්න පිළිමදුව මහා කලකිරීමක් මහා අප්‍රසාදයකට ලක් වෙලා තියෙන නිසා ගරු සභාපතිතුමනි, මේ කෑ ගහන මන්ත්‍රීවරුන්ට තමන්ගේ අපේක්ෂකයා තෝරගන්න බෑ. මහා ජනතාවගේ තන්දේ කවුරු ආවත් අපි එක්සත් ජාතික පක්ෂේ දාන අපේක්ෂකයා පරද්දන්න අපි ලෑස්ති කරලා තියෙන්නේ. එනිසා තමුන්නාන්සලා දාන්නේ පරදින අපේ තමුන්නාන්සලට දුහර අස්සයෝ නැ, නොණ්ඩි ගහන අස්සයෝ 4 දෙනෙක් ඉන්නේ. කොයි අස්සය දැම්මත් අපි ඉතා දුවන්ට පුළුවන් දක්ෂ අස්සේ දාලා අපේ අස්සයා තමයි ජනාධිපති මැතිවරණේ පාන්දරනට ජයග්‍රහණය කරන්නේ. එනිසා ඒ ජයග්‍රහණය ස්ථිරයි. ඒ කටයුත්ත සිද්ධ කිරීම සඳහා අපි දිවි හිමියෙන් කටයුතු කිරීමට කටයුතු කරන ප්‍රකාශ කරමින් නිහඬවයි ස්තුති.
ඊළඟට කරු පාටාලි සම්බික රණවක ඇමතිතුමා
කරු මූලාසනාරූඪ
විනාඩි 10ක්
කරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අද අතිශය වැදගත් ගැසට් නිවේදනයක් පාර්ලිමේන්තු අනුමැතිය ඉදිරිපත් කළා තියෙනවා. ඒක තමයි වරාය නගරය කොළඹ දිස්ත්‍රික්කයේ කොටසක් හැටියට ඉදිරි කාලයේදී නීත්‍යානුකූලව පවත්වාගෙන යන්න සුදේශ කටයුතු අමාත්‍යාංශය විසින් ඉදිරිපත් කළ තියෙන මේ පනත. මේ ඉතිහාසය ගැන කෙටියෙන් කිව්වොත් මේ වරායේ නගරයක් අවශ්‍යයි. වරාය නාගරික සැලැස්මකට යටත් කළා, වරාය වැඩි දියුණු කළා, වරාය මගින් ආදායම් උත්පාදනය කිරීම සඳහා වෙච්ච ඒ නාගරික සැලැස්ම 1998 චන්ද්‍රිකා කුමාරතුංග මැතිණියගේ කාලේ කොළඹ මෙට්‍රොපොලිටන් ප්ලෑන් නමින් ඒ අවස්ථාවේ ඉන්දික ගුණවර්ධන මැතිතුමා ඉදිරිපත් කළා. ඒ මුල් අවස්ථාවේ අදහස තිබුණේ පැරණි වරාය තිබිච්ච තැනින් දකුණු වරාය නමින් නව වරායකට ගෙනහිල්ලා ජෙටි තුනක් එක්ක ඒ ස්ථානයේ නව නගරයක් ඉදිකරන්න. ඉන්පසු ඒ සැලසුම වෙනස් කළා. ඇතිවෙච්ච තත්ත්වයන් එක්ක 2004 ඒ අවස්ථාවේදී අග්‍රාමාත්‍ය ධූරයේ රනිල් වික්‍රමසිංහ මහත්මයා හිටියේ සෙස්මා සැලසුම නමින් ඉදිරිපත් කළා දකුණු වරායට පහලින් වරාය නගරයක් ඉදිකරන්න. එම සැලසුම තමයි 2014 මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ සමයේ ක්‍රියාත්මක කළේ. එතකොට මෙහිදී අපි පැහැදිලි කරුණු ගණනාවක් කරුණු රාශියක් මත ඒ වරාය නගරයේ ඉදිකිරීමේ කටයුතු කාලයක් කෙරීගෙන ගියා. ඒ නතර කරුණු ලැබුවා. ඇයි ඒ නතර කළේ? ඒ නතර කළේ පැහැදිලි කරුණු ගණනාවක් නිසායි. ඉන් පළමුවෙන් නිශ්චිත පරිසර අධ්‍යයනයක් සිදු නොකොට කිරීම නිසායි. මොකද මෙවැනි නගරයක් ඉදිකිරීමේදී ඒ ජල තීරයට පස්ගෙන දැමීම නිසා විශාල වශයෙන් කොළඹ නගරයේ ජලතලය ඉහළ යාමෙන් කොළඹ නගරයේ ගොඩනැගිලි වලට අනතුරු වෙන්න තිබුණා. ඒ වගේම නිශ්චිත සමාජ අධ්‍යයනයක් සිදු නොකර තිබුණු නිසායි. ධීවර ජනතාවට, ඒ වගේම මේ අවට ජීවත් වෙන ජනතාවට මොන විදිය බලපෑමක් ඇති වෙනවද? සාගල රළ කොයි ආකාරයට වෙනස් වෙනවද කියන එක ගැන නිශ්චිත අධ්‍යයනයක් සිදු නොකර තිබෙච්ච නිසායි. ඒ වගේම විශේෂයෙන්ම මෙහි හෙක්ටයාර 20කට ආසන්න ප්‍රමාණය ස්වාධීන, ඒ කියන්නේ නිදහස් ප්‍රදේශයක් හැටියට, සින්නක්කර ප්‍රදේශයක් හැටියට එම චීන සමාගමට පැවරීමට දීපු තත්ත්වයක් එක්ක ලංකාව තුළ වෙනම ස්වෛරී වෙනම රාජ්‍යයක් මෙතන ඇති වෙයිද කියලා තිබිච්ච ගැටලුව. ඒ ගැටලුව මත ජාත්‍යන්තරමය වශයෙන් විශාල ප්‍රශ්න ගණනාවක් කලාපීය වශයෙන් අපට පැමිණිච්ච බවත් ප්‍රකාශ කරන්න ඕන. ඒ වගේම මෙහි අරමුණ මොකද්ද? මෙතරම් වියදමක් කළා කරන මේ ව්‍යාපෘතියේ අරමුණ මොකද්ද? මේ ධන උත්පාදනය කරන්නේ කොහොමද? රැකියා උත්පාදනය කරන්නේ කොහොමද කියන එක පිළිබඳව තිබිච්ච ගැටලුව. මොකද මුල් අවස්ථාවේ අදහසක් තිබුණේ ෆෝමියුලා 1 රේස් පදින්න පිටියකුත්, ඒ වගේම හෝටල් සහ සාමාන්‍ය නේවාසික තත්ත්වයන් යටතේ තිබෙන සාමාන්‍ය නගරයක් හැටියටයි මේ යෝජනා වෙලා තිබුණේ. ඉතින් අපි වෙනස්කම් ගණනාවක් කළා. මේ රජයේ පැමිණියාට පස්සේ අගමැතිතුමාගේ මූලිකත්වයෙන් මේ පිළිබඳ කමිටියක් පත් කළා. අජිතදී කොස්තා මහතාගේ නායකත්වයෙන් ඒ කමිටිය විසින් මේ පිළිබඳ සම්පූර්ණ නිරීක්ෂණයක් කරලා යම් යම් නිගමන වලියක් රජයට ලබා දුන්නා. මම මේ අවස්ථාවේදී හැන්සාට් ගත කිරීම සඳහා මෙම වාර්තාව අජිතදී කොස්තා මැතිතුමා විසින් ලබා දුන් වාර්තාව සභාගත කරනවා. හැන්සාට් ගත කිරීම සඳහා මේ කියවා බලන ලෙස මේ වරාය නගරයේ අතීතයේ අනාගතයේ ගැන පාරම්බාන සියලු දෙනාටගෙන්ම අපි ඉල්ලා සිටිනවා. ඊළඟට මේ රජයේ විසින් අපි වෙනස්කම් ගණනාවක් කළා. පළවෙනි එක තමයි අර ස්වාධීන රාජ්‍යයක් වෙනම රාජ්‍යයක් විදේශ රටකට අයත් රාජ්‍යයක් ශ්‍රී ලංකාවේ මුහුදු තීරයේ ඉදිකිරීමට දීලා තිබිච්ච වරම අහෝසි කළා අපි. ඒ වෙනුවට 99 අවුරුදු බදු ක්‍රමය පොදුවේ අනුගමනය කරන බදු ක්‍රමය ඇති කළා. ඒ වගේම මේ ගිවිසුම අත්සන් කළ තිබුණේ කලින් වරාය අධිකාරියත් එක්ක. වරාය අධිකාරියට නීත්‍යානුකූල අයිතියක් තියෙනවද භූමිය ගොඩ කරන්න කියන ගැටලුව ඇති වෙච්ච නිසා තමයි මෙය නාගරික සංවර්ධන අධිකාරියට අපි නිල වශයෙන් ලබා දුන්නේ. අද මේ ක්‍රියාවලියෙන් පස්සේ ජනාධිපතිතුමා විසින් මේ ප්‍රදේශය නාගරික සංවර්ධන අධිකාරියට ලබා දෙනවා. නාගරික සංවර්ධන අධිකාරිය මේ ප්‍රදේශය සුවිශේෂී නාගරික කලාපයක් ලෙස ගැසට් කරනවා. ඊට පස්සේ මේ සංවර්ධනය කරන්න පුළුවන්. කලින් තිබිච්ච ආකාරයට වරාය අධිකාරිය යටතේ තිබුණා නම් එවැනි කිසිම නීතිමය ප්‍රතිපාදනයකින් මේ ප්‍රදේශ නීත්‍යානුකූලව සංවර්ධනය කිරීමට හැකියාවක් ලැබෙන්නේ නැහැ. ඒ වගේම මේ ක්‍රියාවලිය කරගෙන යනකොට ආව එක ගැටලුවක් තමයි, කවුද මේ නගරයට ජලය සපයන්නේ, විදුලිය සපයන්නේ, කසල අදින්නේ, ප්‍රවාහන පහසුකම් සපයන්නේ කියන ගැටලුව. ඒක සම්පූර්ණයෙන්ම ශ්‍රී ලංකා රජයේ වගකීමක් හැටියට තිබුණේ. අපි ඒක වෙනස් කළා. රාජ්‍ය පෞද්ගලික හවුල්කාරීත්වයක් බවට පත් කළා. ශ්‍රී ලංකා රජයට එන්න තිබිච්චේ බර ඉවත් කළා. ජල සැපයුම, විදුලි සැපයුම, කසල ඉවත් කිරීම සහ අනිකුත් කාරණා පිළිබඳ වගකීම රජයත්, ඒ වගේම ඒ අදාළ ආයෝජන සමාගමත් එක්ක අද බෙදා හරගෙන තියෙනවා. ඒ වගේම තිබුණා ප්‍රශ්නයක්, මේ වරාය නගරයේ ඉදිකළ අවුරුදු 40ක් යනකම් සම්පූර්ණ නඩත්තු කටයුතු ශ්‍රී ලංකා රජය සිදු කළ යුතුයි කියලා. අපි ඒකත් වෙනස් කළා. ඒ ශ්‍රී ලංකා රජයත් ආයෝජන සමාගමත් අතර හවුල්කාරීත්වයක් මගින් එක කරන්න පිළියම් යෙදුවා. ඒ මගින් ශ්‍රී ලංකා රජයට එන්න තිබිච්ච සුවිශාල වැය බරක් අපි වෙනස් කරලා තියෙනවා. ඒ වගේම අපිට කියලා තිබුණා මේක පිරෙව්වට පස්සේ ශ්‍රී ලංකා රජයට බැහැයි කියලා අවුරුදු 3ක් යනකම් කිසිම සංවර්ධනයක් කරන්න. අද අපි ඒ වගන්තියත් වෙනස් කළා.
ශ්‍රී ලංකා රජයට
පුරෝපු
දවසේ ඒ
සංවර්ධනය කිරීම සඳහා අවශ්‍ය වටපිටාව සකස් කළ තිබෙනවා. ඒ අනුව අපි පළමුවෙන්ම බලාපොරොත්තු වෙනවා ශ්‍රී ලංකා රජයට අයිති බිංකොටස්වල ප්‍රධාන මට්ටමේ අන්තර්ජාතික පාසලක්, ප්‍රධාන මට්ටමේ සම්මන්ත්‍රණ ශාලාවක් සහ රෝහලක් ඉදිකිරීම සඳහා ශ්‍රී ලංකා රජයේ කොටස්වල අපි වහාම මේ වසරේම මේක නීත්‍යානුකූලව නාගරික සංවර්ධන අධිකාරියට ලැබුණාට පස්සේ ක්‍රියා කරන්න අපි යනවා. ඒ වගේම මේක නතර කළා කියලා අපිට දඩ මුදලක් ගැහුවා ඩොලර් මිලියන 190ක. අපි ඒකත් සාකච්ඡා කළා. අර තිබිච්ච ෆෝමියුලාවන් කාර් රේස් පදින්න තිබිච්ච උමතු ඒ මාර්ගය අයින් කළා. ඒක අපි උද්‍යානයක් බවට එක පැත්තකින් පරිවර්තනය කරන ගමන් ඉඩම් හොමාරුවක් කළා. යදාල ආයෝජන සමාගමත් එක්ක අපි ඒක වෙනස් කරගන්න බැරි උත්සාහ කළා. ඒ මගින් අපිට ඇත්තටම පුළුවන් වුණා අපේ ඒ කලාපයේ තිබිච්ච උද්‍යානය, ඒ උද්‍යානය අපිට පුළුවන් වුණා හෙක්ටයාර 91ක් දක්වා පොදු පහසුකම් සහිත උද්‍යානයක් බවට පත් කරන්න. ඇත්තටම අද මේක කීප ගුණයක් විශාලයි. උද්‍යානයක් හැට ගත්තොත් විහාර මහදේවි උද්‍යානය වගේ කීප ගුණයක් විශාල උද්‍යානයක් අද එතන ඊළඟ අවුරුදු දෙකේදී ඉදිවෙන බව ප්‍රකාශ කරන්න ඕනේ. ඒ වගේම අපි මේකට අනුගමනය කරපු ක්‍රියාදාමය නිසා විවිධ ආකාරයේ ආපු පරිසර නිගමනයන් 70 ගානකට වැඩි ප්‍රමාණයක් මාර්ගෝපදේශයන් ලැබුණා. ඒ හැම එකක්ම අපි ලබාගෙන තමයි මේක කරේ. ඒ වගේම මේකට නිසි ලබා දීලා තිබුණ නැහැ ප්‍රවාහන පද්ධතිය කොහොමද කරගෙන යන්නේ කියලා. අද මේ වරාය නගරය අපි එක පැත්තකින් වරාය හරහා කණුමත දිව යන මාර්ගයක් මගින් නව කැලණි පාලම හරහා අධිවේගී මාර්ග පද්ධතියට එකතු කරනවා. අනිත් පැත්තෙන් ඉදිරියේදී ඉදිවෙන ඒ සහල්ලු දුම්රිය සේවාව අපි බලාපොරොත්තු වෙනවා වරාය නගරය හරහා ගෙනියන්න. අනිත් පැත්තෙන් කොටුව චෛත්‍ය ගාවේ ඉඳන් කොල්ලුපිටිය මන්සන්දිය දක්වා මුහුදු තීරයේ යටතේ අර්ධ උමං මාර්ගයක් හැටියට මාර්ග හතරක මාර්ගයක් අපි මාර්ග සංවර්ධන අධිකාරියෙත් උදව් ඇතුව සිදු කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම මේක කරගෙන යද්දි විරෝධතා ඇති වුණා. මම මේ අවස්ථාවේ සභාගතව කරනවා හැන්සාඩ් ගත කිරීම සඳහා අප මොනවද කළේ 2014 ගිවිසුමට වෙනස්කම් කළ 2016 කොහොමද මේක කළේ කියන එක පිළිබඳව තියෙන ඒ වෙනස්කම් සහිත ලේඛනයක් මම ඉදිරිපත් කරනවා. ඒ වගේම ගරු මූලාසන ආරූඪ මණ්ඩලයතුමනි, මේකට අපි බලගතු අරමුණක් දුන්නා. ඒ අරමුණ තමයි මූල්‍ය නගරයක් බවට මේ නගරය ගොඩ නැගීම. අපි දන්නවා ලන්ඩන් නගරයේ යුද්ධෙන් පස්සේ මූල්‍ය නගරයක් හැටියට ලෝකයේම ධනවතුන්ගේ ධනය තැන්පත් කරන මධ්‍යස්ථානයක් හැටියට ගොඩ නැගුණා. පළවෙනි ලෝක මහා සංග්‍රාමයෙන් පස්සේ ස්විස්තර්ලන්තයේ එවැනි මූල්‍ය සම්පත් තැන්පත් කරන නගරයක් හැටියට දියුණුණා. අපි බැලුවා ලෝකේ පුරාම තියෙන ඩුබායි, හොංකොං, සිංගප්පූරු මේ හැම නගරයක්ම අපි අරගෙන බැලුවා අයර්ලන්තයේ ඇතුළු රටවල්වල කොහොමද මේ ක්‍රියාවලිය කළා තියෙන්නේ? කොහොමද මේ ධනය තැන්පත් කිරීම වෙන්නේ? ඒ මගින් කොහොමද රටක් ධනය උත්පාදනය කරන්නේ කියන එක අපි හැදෑරුවා. ඒ අනුව නව නීති පද්ධතියක් අනාගතයේ එනවා. ඒ නව නීති පද්ධතියත් එක්ක අලුත් ආකාරයට මේ වරාය නගරය තුල අවට කලාපයේ තියෙන ධනවතුන්ගේ ධනය අන්තර්ජාතික මූල්‍ය ආයතනවල තැන්පත් කිරීමත් ඒව ආයෝජනය කිරීමටත් කටයුතු යෙදෙනවා. ඒ වගේම ඒ සඳහා වෙච්ච මූල්‍ය ගොඩනැගිල්ල, ඒකට අපි කියන්නේ World Financial Center කියලා, ඒ ගොඩනැගිල්ල රුපියල් බිලියන 65ක වියදමින් දවැන්ත ආයෝජනයක් හැටියට මේ වසරේම අපි ලබා දෙනවා ඒ ගොඩනැගිල්ල ඉදිකිරීමේ පහසුකම්. ඒත් බලාපොරොත්තු වෙනවා මේ අවට කලාපයේ නගරවල දැනට මූලස්ථාන පවත්වාගෙන යන මූල්‍ය ආයතන පමණක් නෙවෙයි අනිකුත් ආයතන ගණනාවකුත් මෙතෙන්ට ගෙනල්ලා මේ ස්ථානය ඉන්දියානු සාගරයේ ප්‍රධාන මර්මස්ථානයක් කරන්න. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපේ බලාපොරොත්තුව ඩොලර් බිලියන 15-20 අතර ප්‍රමාණයක් ගෙන එන්න මේකට ඉදිරි අවුරුදු 15-20 කාලය ඇතුළත. අද ලංකාවේ ජනගහනය මිලියන 20යි. මේ ව්‍යාපෘති අපි සාර්ථකව ඉදිරියට ගෙනිච්චොත් දේශපාලන කාරණා නොමැතිව ලංකාවේ සෑම පුරවැසියෙකුගේම ඒක පුජ්‍යල ආදායම ඩොලර් 10,000කින් ඉහළ නංවන්න මේ ව්‍යාපෘතිය සමස්ත
දේ කාල අවසන්යි.
ඒ අරමුණත් එක්කයි, ඒ අලුත් අරමුණත්
එක්කයි
අපි ගමන් කරමින් සිටින්නේ.
කාල අවසන්යි.
අවසාන වශයෙන් මම කියන්නේ මේකෙන් ශ්‍රී ලංකාවේ ඉංජිනේරුවන් ලබාගත් දැනුමෙන් අපි නව මුහුදු නගරයක් ඉදිකිරීමට කටයුතු කරනවා. කොල්ලු පිටියේ සිට දෙහිවලට එහි සක්ෂතා අධ්‍යයනය අපි කරගෙන යනවා. ඉදිරි කාලයේදී එම නගරයේ ඉදිකිරීමේ කටයුත්තත් ශ්‍රී ලංකා ඉංජිනේරුවන්ගේත් සහයෝගයෙන් දියත් කරන්න අපේ අමාත්‍යාංශය කටයුතු කරලා තියෙන බවත්, ඒ වගේම මේ වගේ දවන්ත ව්‍යාපෘතියක් නිර්මාණය කරන්නට තිබිච්ච පරිසර ප්‍රශ්න, සමාජ ප්‍රශ්න, ගැටලු විසඳගෙන මේ නිමා කිරීමට කටයුතු කරපු අපේ ව්‍යාපෘති කණ්ඩායමටත්, අපේ අමාත්‍යාංශයේ නිලධාරි මණ්ඩලයටත් මගේ ස්තුතිය පිරිනමමින් මම නිහඬ වෙනවා.
සුදී අඩත சாந்தி சரஸ்காந்த ராஜா உறுப்பினர் உறுப்பினர்கள் உங்களுக்கு 5 நிமிடங்கள்.
10 நிமிடம் ஏற்கனவே ஒதுக்கப்பட்டிருக்கு.
5 நிமிடங்கள் தான் இருக்கு.
10 நன்றி தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய உங்களது பிரசன்னத்தில் உரையாற்ற கிடைத்தமையிட்டு எனது மகிழ்ச்சியை தெரிவித்துக் கொள்கின்றேன். நிர்வாக மாவட்டங்கள் தொடர்பான அதிகார இடப்பரப்பு, எல்லைகள் தொடர்பான சட்டமூலத்தில் இன்றைய விவாதத்தின் பொழுது வன்னி தேர்தல் தொகுதியிலே உள்ள முல்லைத்தீவு, வவுனியா ஆகிய இரு மாவட்டங்களின் உருவாக்கப்பட்ட பிரதேச செயலகம், உருவாக்கப்பட உள்ள பிரதேச செயலகங்களின் பிரச்சனைகள் தொடர்பான சில கருத்துக்களை நான் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். அந்த வகையிலே வவுனியாவிலே 5வது பிரதேச செயலமாக ஓமந்தை பிரதேச செயலகம் உருவாக்கப்பட உள்ளதாக தகவல் அறியும் சட்டத்தின் மூலம் அங்கு உள்வாங்கப்பட உள்ள கிராம அலுவலர்கள் பிரிவுகள் எவை என்பது கிடைக்க பெற்றிருக்கின்றது. இப்ப அந்த வகையில் 15 கிராம அலுவலர் பிரிவுகளை வவுனியா பிரதேச செயலகத்தில் இருந்து 11 கிராம அலுவலர் பிரிவுகளும், வவுனியா வடக்கு பிரதேச செயலகத்தில் இருந்து 5 கிராம அலுவலர் பிரிவுகளும் உள்வாங்கப்பட உள்ளதாக அறிய கிடக்கின்றது. இங்கு இந்த வவுனியா வடக்கு பிரதேச செயலகத்தில் உள்ள பரந்தன், அரந்த புளியங்குளம், புளியங்குளம் தெற்கு, புளியங்குளம் வடக்கு ஆகிய 4 பிரதேச செயலக பிரிவுகளும் நீக்கப்பட்டு அதற்கு பதிலாக அங்குள்ள நொச்சிமோட்டை, கள்ளிக்குளம், கல்மடு, ஈச்சங்குளம், சாஸ்திரி கூழாங்குளம், புதுக்குளம் ஆகிய கிராம அலுவலர் பிரிவுகளை உள்வாங்க வேண்டும் என்று எனது கருத்தை இங்கு நான் பதிய முன்விளைகின்றேன். ஏனெனில் ஏற்கனவே தீர்மானிக்கப்பட்டிருக்கின்ற இந்த 4 பிரதேச செயல வவுனியா வடக்கு பிரதேச செயல பிரிவில் உள்ள 4 கிராம அலுவலர் பிரிவுகளும் ஓமந்தை பிரதேச செயலகத்தினுள் உள்வாங்கப்படுமானால் அங்கு பல்வேறு விதமான பிரச்சனைகள் தமிழ் மக்களுக்கு ஏற்படுவதற்கு பல ஆதாரங்கள் இருக்கின்றது. அவை அந்த வகையில்தான் முல்லைத்தீவு மாவட்டத்தில் உருவாக்கப்பட்ட வெளியோயா என்ற பிரதேச செயலகத்தில் நாங்கள் அந்த பிரச்சனைகளை அல்லது அதனால் ஏற்பட்ட விளைவுகளை நாங்கள் அனுபவித்துக் கொண்டிருக்கின்றோம். இதைவிட இந்த வவுனியா வடக்கு பிரதேச செயலகத்தில் உள்ள கச்சல் சம்பளங்குளம் என்ற குளம் வவுனியா வடக்கு பிரதேச செயலகத்தினுள் உள்வாங்கப்பட்டு இருக்கின்றது. அங்கு கமநல சேவை நிலையம், அதற்கு சொந்தமாக வவுனியா வடக்கு கமநல சேவை நிலையம் இருக்கின்றது. ஆனால் இந்த குளமானது அனுரா கமநல சேவை நிலையத்தால் புனரமைக்கப்பட்டிருக்கின்றது. இது புனரமைப்பு தொடர்பாக வவுனியா அரசாங்க அதிபர், வவுனியா கமநல சேவை ஆணையாளர், வனவள திணைக்களம் ஆகியவற்றுக்கு தகவல் அறியும் சட்டத்தின் மூலமாக இந்த அபிவிருத்தி தொடர்பாக கேட்கப்பட்ட பொழுது அவர்களுக்கு இது பற்றி எதுவுமே தெரியாது என்று அவர்களது பதில் இருக்கின்றது. அதை பற்றிய தகவல்கள் என்னிடம் இருக்கின்றது. ஆகவே இந்த சுற்று நிருபங்கள், வர்த்தமானியல், இப்படியான விடயங்கள் உங்களது எந்த விதத்தில் தனியே இன்று இருக்கின்ற கொழும்பு மாவட்டத்தை, இன்று உரைக்கு வந்திருக்கின்ற கொழும்பு மாவட்டத்தை மட்டும் கருத்தில் கொண்டு அபிவிருத்திகள் செய்யப்படுகின்றதா என்ற ஒரு கேள்வியை நான் கௌரவ அமைச்சர் அவர்களிடம் வினாவுகின்றேன். இதேபோல் முல்லைத்தீவில் உருவாக்கப்பட்டிருக்கின்ற வெளியோயா என்ற பிரதேச செயலக பிரிவானது 2013 வெளியிடப்பட்ட வர்த்தமானியின் அடிப்படையில் உருவாக்கப்பட்ட ஒரு மாவட்டமாகும். ஆனால் 2012 வெளியிடப்பட்ட வர்த்தமானியிலே கரகரப்பட்டு பிரதேச செயலகத்தில் எல்லைகளுக்குள் வருகின்ற கிராம அலுவலர் பிரிவுகள் வெளியூயா கிராம அலுவலர் பிரிவுகளுக்குள் உள்வாங்கப்பட்டு அனுராதபுரம், திருகோணமலை, கருதிரப்பட்டு ஆகிய இடங்களில் உள்ள கிராம அலுவலர் பிரிவுகள் உள்வாங்கப்பட்டு ஒரு பிரதேச செயலகம் உருவாக்கப்பட்டது. இந்த பிரதேச செயலகம் உருவாக்கப்படுவதற்கான அந்த வர்த்தமானிகளது நிலைப்பாடுகள் என்ன, இவை எவ்வாறு உருவாக்கப்பட்டன என்ற ஒரு சந்தேகத்தை எமது மக்கள் மத்தியிலே ஏற்படுத்துகின்றது. இந்த பிரதேச செயலகம் உருவாக்கப்பட்ட வந்ததன் பின் மகாவலி அபிவிருத்தி திட்டத்தின் கீழ் எங்கள் மக்களுக்கு சொந்தமான உறுதியுள்ள வருடாந்த அனுமதி பத்திரம் உள்ள ஏறக்குறைய 2200 ஏக்கர் காணி சிங்கள மக்களுக்கு வழங்கப்பட்டிருக்கின்றது. இது மட்டுமல்ல, எங்களது பாரம்பரியமான குளங்கள், தமிழ் பெயர்களை கொண்ட வரலாற்று ரீதியான குளங்கள் திட்டமிட்டு சிங்கள பெயர்களால் மாற்றப்பட்டிருக்கின்றது. உதாரணமாக முந்திரியன் குளம் நெலும்பவ எனவும், மண்கிண்டி மலை ஜனகபுர எனவும் மாற்றியது மட்டுமல்ல, கடந்த மாதம் மேலக ஜனாதிபதி அவர்கள் முல்லத்தீக்கு பெருகை தந்திருக்கின்ற பொழுது ஆமையன் குளம் என்ற எமது பாரம்பரியமான குளத்தை கிரிவெண்பவ என்று பெயர் மாற்றி அவர் அதை திறந்து வைத்தது என்ற அந்த வேதனையான நிகழ்வையும் நான் இவ்விடத்தில் வெளிப்படுத்த விரும்புகின்றேன். இந்த நிர்வாக மாவட்டங்களுக்குள் உருவாக்குவது அல்லது மாவட்டங்களுக்குள் பிரதேச செயலகங்களை எல்லைகளை மாற்றுவது உருவாக்குவது என்பது உங்களது அரசியல் இருப்புகளை தக்க வைப்பதற்காக தமிழ் மக்களின் பாரம்பரியங்களை அவர்களது இருப்புகளை கோலங்களை மாற்றி அமைப்பதாக நடைபெறுகின்றது என்ற விடயத்தை தான் நீங்கள் விளங்கிக் கொள்ள வேண்டும். இந்த உருவாக்கப்பட இருக்கின்ற வவுனியாவிலே உருவாக்கப்படுகின்ற ஓமந்தை பிரதேச செயலகம், முல்லத்தீவிலே உருவாக்கிய பெலியோயா பிரதேச செயலகம் என்பன இனப்பெரம்பலை மாற்றி அமைக்கின்ற ஒரு தன்மையாக திட்டமிட்டு அது உருவாக்கப்பட்டது, உருவாக்கப்பட உள்ளது. எல்எல்ஆர்சி அறிக்கையின்படி இனப்பெரம்பலை மாற்றி அமைக்கின்ற வகையில் நடவடிக்கைகள் எடுக்க கூடாது என்பதை இந்த இடத்தில் நான் பதிவு செய்ய விரும்புகின்றேன். இதே வேளையிலே இந்த முல்லத்தீவில் இருக்கின்ற கும்பகர்ணன் மலை, இந்த மலை எங்களது வரலாற்றை, தமிழர்களது வரலாற்று பாரம்பரியங்களை வெளிப்படுத்துகின்ற பெயரோடு கூடிய இந்த மலை தற்பொழுது மகாவலி அபிவிருத்தி திட்டத்தின் கீழே உள்வாங்கப்பட்டு இந்த மலையில் உள்ள கல்லுகள் உடைக்கப்பட்டு அந்த கல்லுகள் ஏற்றி செல்லப்படுகின்றது என்ற வேதனையான விடயங்களும் நடந்தேறிக் கொண்டிருப்பது இந்த வன்னி மண்ணில் என்பது இங்கு குறிப்பிடத்தக்கது ஒன்றாகும். இதைவிட தமிழர்களின் இருப்புகளை கேள்விக்குறியாக்குகின்ற விடயமாகவும் இந்த நிர்வாக எல்லைகள் திட்டமிட்டு செய்யப்படுகின்றன. பாரம்பரியமாக வசித்து வந்த எங்களது மக்களது தொழில் முயற்சிகள் இதனால் பாதிப்புக்கு உள்ளாகின்றது. மேய்ச்சல் தரைகளாக இருக்கின்ற இந்த இடங்களை அங்கு கால்நடை வளர்ப்பு ஒரு விசேடமான தொழிலாக இருந்தாலும் 1 ஏக்கர் நிலம் கூட மேய்ச்சல் தரைக்கு ஒதுக்கப்படாது என்ற யுத்தம் முடிவடைந்து 10 ஆண்டுகள் பின்பும் சாதாரணமாக கால்நடை வளர்ப்பு முயற்சியாளர்கள், இந்த யுத்தத்திலே பாதிக்கப்பட்டவர்கள் தங்களுடைய தொழில்களை பாதிக்கின்ற வகையிலே உங்களது செயற்பாடுகள் இருக்கின்றது என்பதனையும் நான் இங்கு வெளிப்படுத்துகின்றேன். அதே வேளையில் தமிழர்களின் இருப்புகளை அரசியல் ரீதியாக தமிழர்களின் பிரதிநிதித்துவத்தை குறைக்கின்ற வகையிலே கிராம அலுவலர் பிரிவுகள் உள்வாங்கப்படுகின்றது என்பதும் இங்கு குறிப்பிடத்தக்கது ஒன்றாகும். அந்த வகையில்தான் இந்த ஓமந்தி என்று உருவாக்கப்பட இருக்கின்ற பிரதேச செயலகத்தில் வவுனியா வடக்கை சேர்ந்த ஏற்கனவே குறிப்பிட்ட பரந்தன், அனந்தர் புளியங்குளம், புளியங்குளம் தெற்கு, புளியங்குளம் வடக்கு ஆகிய கிராம அலுவலர் பிரிவுகள் உள்வாங்கப்படுமானால் எங்களது அரசியல் ரீதியான தமிழர்களின் பிரதிநிதித்துவம் குறைவதோடு மட்டுமல்லாமல் இந்த வரலாற்று பாரம்பரியம் கொண்ட இந்த வன்னி மண்ணிலே இனப்பெரம்பலை மாற்றி அமைக்கின்ற வகையிலும் அது அமையும். ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே, உங்களால் வெளியிடப்படுகின்ற வர்த்தமானிகள், சுற்று நிருபங்கள், அறிக்கைகள் என்பன எங்களது தமிழ் இனத்தை பாதிக்கின்ற வகையிலே, அவர்களது வரலாறுகளை பாதிக்கின்ற வகையில் நீங்கள் மேற்கொள்ள கூடாது. இதை கவனத்தில் எடுக்க வேண்டும். தனியே கொழும்பு மாவட்டத்தையோ அல்லது உங்களது அரசியல் இருப்புகளை தக்கவைக்க நீங்கள் எடுக்கின்ற நடவடிக்கைகளால் எங்களது தமிழ் மக்கள் பாதிக்கப்படுவதற்கு ஏற்ற வகையில் நீங்கள் செயற்படக்கூடாது என்பதனையும் நான் இவ்விடத்தில் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். இதே வேளையிலே கல்முனை பிரதேச செயலகம் தரம் உயர்த்துவதற்காக கோரிக்கைகள் விடப்பட்ட பொழுது அங்கு இனவாதத்தை, மதவாதத்தை தூண்டுகின்ற வகையில் தேரர்கள் ஈடுபடுவது என்பது மிகவும் ஒரு வேதனைக்குரிய ஒரு விடயமாகும். ஏற்கனவே 30 வருட கால யுத்தத்திலே நொந்து போய் இருக்கின்ற இந்த வடகிழக்கு பகுதியை மேலும் பாதிப்புக்கு உள்ளாக்குகின்ற வகையில் இனவாதத்தை மதவாதத்தை தூண்டுகின்ற வகையிலே நடவடிக்கைகள் மேற்கொள்ளப்படுவதற்கு அதற்கு நீங்களும் அனுசரணையாக இருப்பது என்பது எங்களுக்கு மேலும் வேதனையையும் ஒரு வியப்பையும் ஏற்படுத்துகின்ற விடயமாக இருக்கின்றது. அத்தோடு முல்லைத்தீவு மாவட்டத்தில் ஒட்டிசுட்டான் புதுக்குடியிருப்பு ஆகிய ரெண்டு பிரதேச செயலகத்திற்கும் ஒரு பிரதேச சபை மட்டும் இயங்கி வருகின்றது. புதுக்குடியிருப்பில் மட்டும்தான் இந்த பிரதேச சபை இயங்கி வருகின்றது. ஒட்டிசுட்டான் பிரதேச செயலகத்தினுடைய நிர்வாக எல்லைக்குள் புதிதாக ஒரு பிரதேச சபையை உருவாக்குவதற்கு நாங்கள் பல கோரிக்கைகளை விடுத்த பொழுதும் அந்த கோரிக்கைகள் யாவும் கிடப்பில் உள்ளதாகவே இருக்கின்றது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே, தாங்கள் ஒரு முக்கியமான இந்த இலங்கையிலே முக்கியமான அமைச்சுக்களின் அமைச்சராக இருக்கின்றீர்கள். இந்த யுத்தத்திலே பாதிக்கப்பட்ட மக்களை மேலும் பாதிப்புக்கு உள்ளாக்குகின்ற வகையில் உங்களுடைய செயற்பாடுகள் இருக்க கூடாது என்பதனையும் சகல மக்களையும் சமமாக மதிக்கின்ற வகையில் நிர்வாக நடவடிக்கைகளை சரியான முறையில் செய்கின்ற வகையில் உங்களுடைய செயற்பாடுகள், சட்டமூலங்கள், சுற்று நிரூபங்கள், வர்த்தமானிகளை நீங்கள் கவனிக்க வேண்டும் என்று கூறி நிறைவு செய்கின்றேன். நன்றி.
இலங்கட்ட கரு கர்ச டி சில்வா எமத்துமா உபத்துமாட்ட வினாடி பா.
தேங்க்யூ மிஸ்டர் சேர்மன். ஐ லைக் டு say a few words about the emerging port city. Currently the reclamation is complete, and as we have brought to this house today, the land will be attached to the Colombo district, and soon under the tripartite agreement, the project management company, Czech Port City, the urban development authority and the Ministry of Megapolis and Western Development of the Government of Sri Lanka will start developing this new piece of real estate that Sri Lanka would soon be the legal owner of. Now, I want to mention a few things about the soft infrastructure. Honorable Partly Chambrika Ranamaka has worked real hard and ensured that the hard infrastructure is now ready to go. Now, under the soft infrastructure, what we need to do is to ensure that the legal environment and the regulatory environment is instituted. So currently, I head a steering committee under which we are now drafting the law and the set of incentives. The legal working group, which is under the steering committee, which is reporting to the Prime Minister, is headed by the former Attorney General, Mr. Yuvanjan Vidyachilaka. And having studied many jurisdictions around the world, they have come up with a draft law in consultation with a whole lot of experts, both locally and internationally. This draft has now gone to a team of eminent state counsel at the Attorney General's Department, headed by the Solicitor General, Mrs. Dilruksi Vikramasinghe, President's Council. And based on all of this, we now have a very advanced and a detailed, what I think is a penultimate draft of the law that will be one that would be very conducive to attract foreign investments, direct investments into the new jurisdiction. This draft has been reviewed by experts, both legal experts, and also has gone through scrutiny at the central bank's monetary board, because it incorporates a number of areas where the central bank is the regulator. Just to give you a very brief synopsis of what the law is, it will be formulated, I'm reading off the draft, by the government to establish a special economic zone called the Colombo Port City, which will be an international business and service hub with specialized infrastructure and facilities, a single window facilitation service, and an independent licensing commission to promote and develop international trade, finance, offshore business, and ancillary services thereto in Sri Lanka within the special economic zone. So why we are doing this is, Honorable Sir, to create what we originally intended to, and that is a highly competitive social market economy at the center of the Indian Ocean. So we will create the ecosystem, that appropriate environment to engage in creating high-value services. What I'm referring to, Mr. Chairman, are things like investment banks, professional services, trade facilitation, regional headquarters of large global multinationals. For instance, if you go to places like Chennai and Mumbai and Dhaka and so on, they have already established regional headquarters of global multinationals. But Colombo, the port city, is going to be a unique place. Nothing like anything like that would be established in the foreseeable future in this part of the world. It's a green city. Honorable Minister explained what it is going to look like. And we would like to have these corporate headquarters, regional headquarters, set up in Colombo to bring them from cities like Mumbai and Chennai and Dhaka. And also we want the local conglomerates. There are lots of local conglomerates.
Thank you.
Yes, two more minutes, Mr. Chairman, and I will finish. Local conglomerates who have headquartered outside in Dubai and in Singapore and places like that. We want to bring them back in. Also, fintech companies, blockchain companies, the companies that are working on cryptocurrencies. We want to bring people who are innovators, innovation hubs, research and development centers of excellence, high-end information technology services. And also, when you talk about information technology services, product companies, where top Sri Lankan engineers can work hand-in-hand with foreign engineers and develop amazing products, which we are now certainly making a mark for. In adding to working here, Mr. Chairman, Port City will have top-range live and play facilities. We will have residential facilities, entertainment facilities, marinas, resorts, best in the region, healthcare, education, schools, and so on. Now, to do all that, we are working on the incentive structures. Like I said, it is part of the soft infrastructure that we are responsible for. Now, we are preparing an attractive package. We have gone through multiple drafts to create an incentive structure that is right to attract the right type of FDIs. We hope very soon the Finance Ministry will be able to approve it and then put to Cabinet for publication as to what these incentives are. So therefore, Mr. Chairman, what we are trying to create here is a unique jurisdiction where we will be able to create what I also consider a policy lab, where in the rest of the country, some of the regulations, some of the laws that may not be very conducive towards bringing foreign investors into Sri Lanka, we hope will be different here. And if these things work at the port city, then slowly we can introduce them to the rest of the country. So thank you very much for giving me this time. And I hope we will be able to create this amazing place that we call the port city, so that through that we'll be able to bring development to the 22 million people living in this country. Thank you.
Adathaga Kaurava Tilakaraj Paralamanda Urupinargal ungalku 5 nimidangal.
Garu Mulasana Aruda Mantitumani Paripalani District Pilibandava may Vivadi Edi Machanki Pakatakiri Mata Avasta Valabadi may Pilip Samandin Mama Palamina Stutivanta Vinava Palamina may Avasta Vedi Mama Ape Amate Tumataha Amate Angsheta Ape Rajamatumata Niojamatumata Magi Stutia Palakarno and Uli District Janata Vinuing Karunu Tunak may Amatanshi Tuling Apite Itue Latino. Ikatama, Ekak, Palavinaka, Pradesh Sabha, Nurali Districti, Pradesh Sabha, Vedikirima Sambandhavin, Sarthaka Piliturak Labadimin, Pasugiya Chandata Kalim, E Pradesh Sabha Vedikaramin, then at a Pradesh Sabha Vedikalatina. E Vagema, Pradesh Lekam Kottasa, Nurali Districti, Pahak Tibune, then at what Pahak Tiene, Eka Pahalava Dakwa, Vedikirima Sambandha, Mama, Parliamentary Kaltimi Yojana Vedripat Kalat. Then at a Daika සමතු වූ දායකට සමතු වූ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස අපේ දිස්ත්‍රික්කයට ලබා දීම සම්බන්ධයෙන් මම ස්තුතිවන්ත වෙනවා. කැබිනට් පත්‍රිකාව තුළින් ඒ අනුමැතිය ලබාගෙන තියෙනවා. ඒ වගේම ළඟදිම පුද්ගලයන් ලියාපදිංචි කිරීමේ දෙපාර්තමේන්තුවේ කාර්යාලයත් පළාත කාර්යාලයක් නුවරළිය නගරයේදී පිහිටුවන්නට මුල්ගල් තිබීම අවස්ථාවක් අපිට ලැබුණා. ඒ තුනට මම ස්තුතිවන්ත වෙන ඒ වගේම එතනින් අඩුපාඩු කීපයකුත් තියෙනවා. මම මේ අවස්ථාවේදී අපේ ඇමතුමාට අර ඉල්ලීම කරනවා, මේ ප්‍රාදේශ සභාව වැඩි කරාට තාමත් ස්ථීර ගොඩනැගිල්ලක් නොමැතුව තමයි මේ ප්‍රාදේශ සභාව පහම පවත්වන්නේ. ඉඩකඩ තිබුණත් ඉඩම් තිබුණත් එතන ගොඩනැගිල්ල හදන්න අවස්ථාවක් නැහැ. ඒ ඉඳා ඒ යටතේ පවත්වන්නට කිසිද යන්ත්‍ර උපකරණයක් නැතුව පරිපාලනයට අවශ්‍ය ස්ටාෆ් නැතුව එහෙම තමයි ඒ සභාව පහම දුවන්නේ. නමුත් අපිට ගම්පරලිය වගේ අනිකුත් ව්‍යාපෘතිය මගින් ප්‍රතිපාදන ලැබුණට මේ අඩුපාඩු තියෙනවා ඉඳා අපිට ප්‍රාදේශීය ලේකම් ඒ වගේම ප්‍රාදේශීය සභාව තුළින් මේ අඩුපාඩු තියෙනවා ඉඳ මේ මුදල ලබාගෙන අපිට සංවර්ධන කටයුතු කරගෙන යාමේදී යම් කිසි ප්‍රශ්නයක් අපිට තියෙනවා. ඊයේ පැවතු දිස්ත්‍රික් සම්බන්ධීකරණ රැස්වීමේදී මේ පළාත් පාලන ආයතනවල සභාපතිවරුන් හා ප්‍රාදේශීය ලේකම්වරු මේ චෝදනාව අපිට නැගුණා ආණ්ඩුව මගින් කරන්න යෝන යුතුකමක් තියෙන මේ වැඩසටහන තාම ඉවරලා නැහැ කියන මම කාරුණික ඉල්ලනවා අපේ දිස්ත්‍රික්කේ ජනතාව වෙනුවෙන් මේ දිස්ත්‍රික්කයට ලබා දීපු මේ ඓතිහාසිකම් හරියටියට අනුභව කරන්නටම් අපිට අනිවාර්යයෙන්ම අවශ්‍ය වෙනවා. මේ යන්ත්‍ර උපකරණය හා අවශ්‍ය නිලධාරි ප්‍රමාණය අපිට ලබා දීම මම ඇත්තටම ස්තුතිවන්ත වෙනවා. මේ පසුගිය අවුරුදු 15කට කලින් ඉඳන් අපේ දිස්ත්‍රික්කයේ පැවති මේ ප්‍රශ්නට අපිට හොඳ උත්තරයක් ලබා දුන්නා මෙතුමායි. වගේම අප ගැසට් කිරීම අවශ්‍යයි. මේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස වැඩි කරාට ඒක තාම ගැසට් කිරීමක් සිදු වෙලා නැහැ. ඒක තාමත් කැබිනට් පත්‍රිකාව තුළින් තමයි ඒක තියෙන්නේ. ඒක වැඩි කරන මේ ගැසට් කිරීම වෙන්න ඕනේ කියන එකත් මොකද සංසදනය කළදී ඊයේ අපේ දිසාපතිතුමා පැහැදිලිව කිව්වා ලක්ෂ 6 මාරක් සිටින ජනගහන සිටින අම්පාර දිස්ත්‍රික්කයේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස 20ක් තියෙනවා. ලක්ෂ 7 මාරක් ජනතාව සිටින නුවරළිය දිස්ත්‍රික්කයේ දැනටමත් අපිට තියෙන්නේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස 5යි. ඒක 10 දක්වා වැඩි කරන්නට අපේ කැබිනට් අනුමැතිය තිබුණාට තාම ප්‍රායෝගිකව ගැසට් නිවේදනය හා ඒ වගේම ස්ථාපිත කිරීම සිදු වෙන්න ඕනේ කියන එක අපේ ජනතාවගේ ඉල්ලුමක් වෙලා තියෙනවා. තාක්ෂණ නිලධාරි ගත්තත් දැන් නුවරළිය දිස්ත්‍රික් කාර්යාලයේ දිස්ත්‍රික් මහලේ දිස්ත්‍රික් කාර්යාලයේ දිස්ත්‍රික් ලේකම් කාර්යාලයට මේ කාඩර් එක අනුව අපිට ඉන්න ඕනේ තාක්ෂණ නිලධාරීන් 10ක්. නමුත් දැනට ඉන්නේ එක්කෙනයි. දැන් අපි අල්ලපු දිස්ත්‍රික්කයේ මාතලේ දිස්ත්‍රික්කයේ එකම පළාති දිස්ත්‍රික්කයේ ණය අරගෙන තමයි මේ තාක්ෂණ නිලධාරිය යොදවාගෙන අපි වැඩ කරගෙන යන්නේ. කොහොමද එතකොට දැන් රජයේ කොහෙතරම් මුදල අපිට වෙන් කරලා දුන්නත් මේ අඩුපාඩුින්දම අපේ සංවර්ධන කටයුතු අපිට කරගෙන යාමේදී ප්‍රශ්න තියෙනවා. විශේෂයෙන්ම කාලගුණය වශයෙන් නුවරළිය දිස්ත්‍රික්කයේ භූගෝල වශයෙන් නුවරළිය දිස්ත්‍රික්කයේ අනිත් දිස්ත්‍රික්කයට වඩා මේ රටේ වෙනම සංකල්පයකින් යුත් බලන්න යුතු අවශ්‍යතාව තියෙනවා මින්ද අපේ ඉල්ලුම සාධාරණයි කියන අපේ මම හිතන්නේ. ඒ අනුව මම ඇමතුමාට රාජ්‍ය ඇමතුමාට නැවතත් ස්තුති කරමින් අපේ ඉල්ලුම ලබා දෙන්න ලෙසත් ඒ වගේම මේ අමාත්‍යංශ සම්බන්ධව ආක්ෂික අධීක්ෂණ කාරක සභාවට අපේ පළාත් පාලන සභාපතිවරුන් ආයතනවල සභාපතිවරුන් හා අපේ දිස්ත්‍රික් ලේකම්වරු පාර්ලිමේන්තුවට ගෙනවලා අවශ්‍ය සම්පත් මොනවද කියන ලයිස්තුවත් අපි ලබා දෙන්නට සූදානම්. ඒ තුලින් මේ අපේ ඉල්ලුමට සාධාරණයක් ඉටු කරන ලෙස ඇමතිතුමාගෙන් ඉල්ලුම් කරමින් අවස්ථාවට ස්තුති කරනවා. බොහොම ස්තුතියි.
ඊළඟට කරු ජේසි අලවතු වල ඔබතුමාට විනාඩි 5ක්.
ඔව්. ගරු මුලාසනුර මන්ත්‍රීතුමනි, ඔබතුමාට බොහොමත්ම ස්තුතියි. වරාය නගරයේ කොළඹ දිස්ත්‍රික්කයට ඇතුල් කිරීමේ පාර්ලිමේන්තු යෝජනාව සම්බන්ධයෙන් විශේෂයෙන්ම අපේ අමාත්‍ය වජිර අභිවාදන මැතිතුමා මේ සම්බන්ධයෙන් උදේවරුවේ අමාත්‍යවරයා හැටියට එතුමා මේ යෝජනාව ඉදිරිපත් කරා. මේක ඉතාමත් වැදගත් අපිට අලුත් අත්දැකීමක්. විශේෂයෙන්ම වරාය නගරය මේ වෙනකන් අපේ රටේ කොටසක් හැටියට අපේ දිස්ත්‍රික්කයකට සම්බන්ධ කරලා තිබුණේ නැහැ. මං හිතන්නේ මේක මේ කාර්ය ආරම්භ කරන වෙලාවෙම ක්‍රියාත්මක කරන්න තිබු කාරණාවක්. නමුත් විශේෂයෙන් වර්තමාන රජය මේ අවස්ථාවේ මේ කටයුත්ත ක්‍රියාත්මක කිරීම මං හිතන්නේ අගය කරන්න ඕනි. විශේෂයෙන්ම හෙක්ටයාර් හාරසිය හතලිස් හය දසම හයක් එමලත් අක්කර එක්දාස් එකසිය පහක් මෙම වරාය නගරයට අයත්වෙනවා. විශේෂයෙන් මේ කාරණයේද අපි එකාතකින් වර්තමාන රජයට අග්‍රාමාත්‍යතුමට අපි ස්තුතිවන්ත වෙන්න ඕනි. මේ වරාය නගරේ එක් කොටසක් මීට පෙර සින්නක්කර චීන රජයට එහෙම නැත්නම් ඒ ආයතනවලට ලබා දෙන්න තීන්දුව කළ තිබුණු වෙලාවක මේ එහෙම නැත්නම් මේ පිරවීම වෙනුවෙන් ඒක බදු ක්‍රමයට හරවලා මෙවැනි ආකාරයට මේ කටයුතු ක්‍රියාත්මක කිරීම ලැබීම මම හිතන්නේ වාසනාවක් හැටියට අපේ රට ලැබූ ජයග්‍රහණයක් හැටියට අපි සඳහන් කරන්න ඕනේ. මොකද අපි කොයි වෙලාවක හරි අපේ භූමිය එහෙම නැත්නම් ඉඩම් ප්‍රමාණයක් සින්නක්කර ලබා දුන්නා කියන්නේ ඒක අපේ රට ඒ කාල සීමාව සම්පූර්ණ කාල සීමාව අපිට අහිමි වෙන තත්ත්වයක්. නමුත් අද එහෙම වෙලා නැහැ. විශේෂයෙන් මතක් කරන්න මේ කාරණේදී දිස්ත්‍රික්ක ක්‍රමය අපේ රටේ ඉතිහාසයේ දීර්ඝ කාලයක් ඉඳන් අපේ රජ කාලේ ඉඳන්ම මේ දිසාවල පත් කරලා පාලනයට පාසු වෙන පරිපාලනය කරන්න මේ ක්‍රියාවලිය අපි ක්‍රියාත්මක කරගනවා. ඊට පස්සේ යුරෝපියන් ආවට පස්සේ 1505 දී ඒ අයත් යම් යම් ක්‍රමවලදී මෙවැනි දිස්ත්‍රික් එහෙම නැත්නම් පළාත් වෙන් කරගෙන පාලනේ පරිපාලනේ ක්‍රියාත්මක කරලා තිනවා. අන්තිමට ඉංග්‍රීසි ආණ්ඩු කාලේ තමයි මේ අද වර්තමාන තියෙන තත්වයට එහෙම නැත්නම් මේ දිස්ත්‍රික් ඇති කරලා මේ පරිපාලනය මේ විදිහට ක්‍රියාත්මක කරන්න ආරම්භ කරේ. ඉතින් අද විශේෂයෙන්ම වරාය නගරය කියන්නේ අලුතෙන්ම කොළඹ දිස්ත්‍රික්කේ කොළඹ ප්‍රාදේශීය කාර්යාලයේ ප්‍රදේශයේ එහෙම නැත්නම් මුහුදු ප්‍රදේශය තුල පුරවලා සකස් කරන ලද නගරයක්. මේකෙදී අද මේ අපි ක්‍රියාත්මක කරන මේ යෝජනාව ඉතාමත් වැදගත් වෙනවා මේ වරාය නගරයේ ඉදිරියේදී දියුණු කිරීම සඳහා. මේ නගරයේ ඉතාමත් නවීන අද විශේෂයෙන්ම ලෝකයේ ඉතාමත් දියුණු තාක්ෂණයත් එක්ක ඉස්සරහට ගිය නගරයක් තමයි මේ වරාය නගරය තුළ ඉදි වෙන්නේ. ඉතින් මේ අවස්ථාවවලදී නීත්‍යානුකූල තත්ත්වය මේ කොළඹ දිස්ත්‍රික්කයට ඒ වගේම කොළඹ ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයට මේක එකතු කිරීම තුළ ඒ සියලුම කාර්යයන් සඳහා නීතිමය අවස්ථාව අනිකුත් ප්‍රදේශ හා සමානව මේ වරාය නගරයට අපේ රටේ තුළ තියෙන ක්‍රියාත්මක ඒ තත්ත්වය මේ තුලින් එකතු වෙනවා. ඉතින් ඒක ඉතාමත් වැදගත්. මොකද ඉදිරි කාලෙදි මේ නගර මේ අද ගොඩ කරලා තියෙන මේ අක්‍ර 1105 භූමිය ඉතාමත් අලංකාර නගරයක් බවට පත්වීමට නියමිතයි. ඉතින් ඒ සඳහා ඒකට අවශ්‍ය නීතිමය තත්ත්වය මේ ආකාරයෙන් අපි ඉටු කරලා දෙන එක ඉතාමත් වැදගත් වෙනවා. මොකද මේ ස්ථානෙට ඉතාමත් මේ නගරය සඳහා මම හිතන්නේ ඉදිරි කාලයේදී නොයෙකුත් ආයෝජකින් ලෝකේ සෑම රටකින් වාගේ එහෙම නැත්නම් ඉන්දියාව, චීනය, ඇමරිකාව නොයෙකුත් රටවල් වලින් ආයෝජකින් ඇවිල්ලා හෝටල්, ඒ වගේම කාර්යාල පහසුකම් ඇති ගොඩනැගිලි, ඒ වගේම අධ්‍යාපන ආයතන මෙවැනි කාරණා ගණනාවක් මේ විවිධ කාරණා ගණනාවක් මේ වරාය නගරේ ඉදිවීමට නියමිතයි. ඒ නිසා අද මේ අපි ගන්න ක්‍රියාමාර්ගය විශේෂයෙන්ම අපි මේ ගන්න ක්‍රියාමාර්ගය ඉතාමත් වැදගත් වෙනවා ඒ කටයුතු ඉස්සරහට ගෙනියන්න. ඒ නිසා විශේෂයෙන්ම වරාය නගරය කොළඹ දිස්ත්‍රික්කයට ඇතුල් කිරීම ඉතාමත් වැදගත් අවස්ථාවක් කියන එක මතක් කරමින් ඒ සඳහා තමයි මේ යෝජනාව අපේ අමාත්‍ය වජිරා අබේවර්ධන මැතිතුමා අද ගෙනාවේ. ඒ සම්බන්ධයෙන් අපි දැක්කා මන්ත්‍රීවරු ගණනාවක්, විශේෂයෙන්ම පක්ෂ විපක්ෂ මන්ත්‍රීවරු ගණනාවක් මේ සම්බන්ධයෙන් අදහස් ඉදිරිපත් කළා. ඒ පිළිබඳවත් අපි මතක් කරමින් මට අවස්ථාව ලබා දීම පිළිබඳව ඔබතුමාට ස්තුති අන්තිමින් මා වචන ස්වල්පේ අවසන් කරනවා.
ස්තුතියි. අடுத்ததாக எஸ்எம் மரிக்கர் உங்களுக்கு 5 நிமிடங்கள். அடுத்ததாக கௌரவ வடிவேல் சுரேஷ் அவர்கள் உங்களுக்கு 5 நிமிடங்கள்.
விசேஷமாக சபையை தலைமை தாங்கி நடத்தி கொண்டிருக்கின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, துறைமுக நகரம் சம்பந்தமாக இன்று இலங்கையிலே கொழும்பு மாவட்டத்திற்கு அந்த துறைமுக நகரத்தை உள்வாங்குவது சம்பந்தமாக ஒரு நிர்வாக வேலை திட்டம் சம்பந்தப்பட்ட இந்த விவாதத்திலே மலைய மக்கள் மதுரை மாவட்ட மக்கள் சார்பாக கலந்து கொண்டு ஒரு சில கருத்துக்களை முன்வைப்பதை மதுரை மாவட்ட மக்கள் சார்பாக எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இந்த ஒரு சிறந்த அமைச்சர் வஜ்ரா அபயவர்தன் அவர்கள், அதே போன்று அவருடைய ராஜாங்க அமைச்சர் அலவத்துல் அவர்கள் இருவர் இருக்கின்ற இந்த சந்தர்ப்பத்திலே இந்த இலங்கையினுடைய வரைபடம் முழுமையாக மாறப்பட இருக்கின்றது. கொழும்பு மாவட்டத்தினுடைய மாவட்ட அழகு விஸ்தரிக்க இருக்கின்ற சூழ்நிலை. கௌரவ ரணில் விக்ரமசிங்கே பிரதம மந்திரி அவர்களுடைய முயற்சியிலே இன்று இந்த காலத்திற்கு ஏற்ற ஒரு மாற்றம் இந்த தலைநகரத்திலே ஏற்படவிருக்கின்றது. மிகவும் ஒரு சிறந்த வேலைத்திட்டம், வரவேற்கத்தக்க வேலைத்திட்டம், மகிழ்ச்சியான வேலைத்திட்டம். அதே போன்று இந்த வேலைத்திட்டத்தின் மூலமாக உல்லாச பிரயாணுடைய வருகை அதிகரிக்கின்ற அதே சூழ்நிலையிலே புதிய புதிய தொழில் வாய்ப்புகளும் ஏற்படக்கூடிய வாய்ப்புகள் அதிகமாகவே இருக்கின்றன. ஆகவே இந்த புதிய தொழில் வாய்ப்புகளாம் ஏற்படும் போது இந்த நாட்டுடைய இளைஞர் யுவதிகள் யுவதிகளுடைய அந்த தொழில் வாய்ப்பு அதிகரிக்கும். அதே போன்று வெளிநாட்டினுடைய முதலீடுகள் அதிகரிக்கக்கூடிய வாய்ப்புகள் எல்லாம் இருக்கின்றன. ஆகவே மிகவும் வரவேற்கிறது. அதே போன்று நவீன யுகத்துக்கு ஏற்ற நவீன தொழில்நுட்பம் சம்பந்தப்பட்ட அறிவுகளும் கூட எங்கள் நாட்டினுடைய இளைஞர் விதிகளுக்கு பெறக்கூடிய ஒரு வாய்ப்பு சந்தர்ப்பம் இருக்கின்றது. ஆகவே இவ்வாறெல்லாம் இருக்கும் போது மலையகத்தை சார்ந்துகின்ற வகையில் எங்கள் பெருந்தோட்டத்தினுடைய அழகு மாற்றப்பட்டு விடக்கூடாது. பெருந்தோட்டத்திலே மலையகத்திலே இருக்கின்றது வளமை என்று வெள்ளையர்கள் அன்ற காலகட்டத்திலே வெள்ளையர்கள் இந்த நாட்டை ஆண்ட காலத்திலும் கூட பெருந்தோட்ட மலையக மக்களுக்கு ஒன்று ஒரு வளமை இருக்கின்றது. அந்த வளமையிலே பெருந்தோட்ட மலையக மக்களுக்கு தனியான ஒரு ஒரு விளையாட்டு மைதானத்துக்குரிய காணி, அதே மாதிரி பாடசாலைக்குரிய காணி, கோவில்களுக்குரிய காணி, அதே போன்று எங்களை இறுதி சடங்கு செய்வதற்கு அந்த சுடுகாடு என்று சொல்ல கொடுகின்ற அந்த இதற்கெல்லாம் காணிகளாக ஒதுக்கப்பட்டு செய்கின்ற சூழ்நிலை இன்று சில தோட்ட நிர்வாகங்களுடைய அழகிலே புலையான நடவடிக்கையின் மூலமாக இன்று பெருந்தோட்ட இளைஞர்கள் விஷயம் மதுரை மாவட்டத்தில் தெமோதரை தோட்டத்திலே இருக்கின்ற விளையாட்டு ஒரு அந்த சரித்திர முக்கியத்துவம் வாய்ந்த புகையிறது நிலையத்துக்கு அருகாமல் இருக்க விளையாட்டு மைதானம் கூட மூடப்படுவதற்குரிய சில தீய சக்தியின் நடவடிக்கைகள் அங்கு மேற்கொள்ளப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆகவே மலைய இளைஞர்கள், தெமோதரை தோட்ட சார்ந்த இளைஞர்கள் அன்று தொட்டு இன்று வரை விளையாடி கொண்டிருக்கின்ற அந்த விளையாட்டு மைதானங்கள் எல்லாம் இன்று வர்த்தக பூர்வமாக ஆக்கப்பட்டு வலுக்கட்டாயமாக பறிக்கப்பட்டு அந்த பெருந்தோட்ட இளைஞருடைய உரிமைகள் பறிக்கப்படக்கூடிய சில செயற்திட்டங்கள் அந்த தோட்ட நிர்வாகத்தின் மூலம் நடைபெறுவதை வன்மையாக கண்டித்து நான் தடுத்து நிறுத்தியிருக்கின்றேன். ஆகவே இந்த நாட்டினுடைய போலீஸ்மா அதிபருக்கு நான் தெரிவிக்கின்றேன், எல்லா போலீஸ் பிரிவுக்கு உட்பட்ட இந்த தெமோதரை பிரதேசத்திலே எங்களுடைய மலையக இளைஞர்கள் சுதந்திரமாக பல 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 தசாப்த காலமாக விளையாட்டு வந்த விளையாட்டு மைதானங்கள் எல்லாம் அவர்களுக்கு அவர்களுக்குரிய உரிமை, அந்த உரிமை பெற்றுக் கொடுக்கக்கூடிய கடமை எங்களுக்கு இருக்கின்றது. ஆகவே இது இடையூறுகளை ஏற்பட்டு அந்த பிரதேசத்திலே ஒரு இன கலவரத்தை ஏற்படுத்துவதற்கு சில தோட்ட நிர்வாகங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றன. ஆகவே அந்த தோட்ட நிர்வாகத்தை இந்த உயர சபையிலே பாராளுமன்றத்தை வன்மையாக கண்டிக்கின்றேன். மலையக இளைஞர்களை யாரும் சீண்டி பார்க்க வேண்டாம் என்று எங்களுடைய உரிமைகளை பறிப்பதற்கு இன்றைக்கு இந்த நாட்டிலே வடகிழக்கு இளைஞர்கள் ஆயுதமேந்தி விட்டார்கள். முஸ்லீம் இளைஞர்களே பல சலசலப்புகள் ஏற்பட்டுக் கொண்டிருக்கின்ற சூழ்நிலை இந்த நாட்டினுடைய தேசிய பாதுகாப்பு கருதி மலையகத்தை பாதுகாத்துக் கொள்ள வேண்டிய பாரிய பொறுப்பு கடமை எங்களுக்கு இருக்கின்ற சூழ்நிலை ஒரு நல்ல அமைச்சினுடைய ஒரு விவாதம் இங்கு ஏற்படுத்திக் கொண்டிருக்கும் போது நான் தெரிவித்துக் கொள்கின்றேன், மலையக இளைஞர்களையும் சீண்டி பார்த்து அவருடைய உரிமைகளையும் பறித்து அவருடைய சுதந்திரத்தையும் பறிப்பதற்கு எவராது முயற்சியானால் வன்மையான ஒரு பிரச்சனைகளுக்கு இந்த நாடும் அந்த சமூகமும் தோட்ட நிர்வாகமும் முகம் கொடுக்க வேண்டும் என்பதை நான் இந்த உயரிய சபையிலிருந்து தெரிவித்துக் கொள்கின்றேன். ஆகவே மலைய மக்களுடைய உரிமைகளை எவரும் பறித்திருக்க கூடாது. இந்த அரசாங்கம் கௌரவ ரணில் விக்ரமசிங்கே ஐக்கிய தேசிய கட்சியின் அரசாங்கத்தின் மூலமாக மலைய மக்களுக்கு இன்னொரு வரப்பிரசாதம் கிடைத்திருக்கின்றது. அதே போன்று இந்த அமைச்சு வஜ்ர அபயவர்தன அவர்களுடைய அமைச்சு மூலமாக இந்த மலையகத்தில் பிரதேச செயலகங்கள் விஸ்தரிக்கப்பட்டிருக்கின்றன. அவை அனைத்தையும் நாங்கள் வரவேற்கின்றோம், நன்றி தெரிவிக்கின்றோம். ஆனால் இதே நிலையிலே பெருந்தோட்ட நிர்வாகங்கள் தோட்ட தொழிலாளருடைய உரிமைகளையோ அல்லது அவர் வீடுத்துறை சம்பந்தப்பட்ட காணிகளையோ விளையாட்டுத்துறை ஊக்குவிப்பதற்கு செயற்திட்டங்களை ஏதாவது திட்டமிட்டு அதனை தடுத்து நிறுத்த முயற்சிப்பார்களானால் ஒரு கசப்பான சம்பவங்களுக்கெல்லாம் இந்த நிர்வாகங்கள் முகம் கொடுக்க வேண்டும் என்று நான் பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சர் என்ற வகையிலே, ராஜாங்க அமைச்சர் என்ற வகையிலே பொறுப்போடு கூறிக்கொள்ள விரும்புகின்றேன். ஆகவே மலையக மக்களுடைய உரிமைகளை விட்டுக் கொடுக்க வேண்டும், அவர்கள் தேவையான செயற்பாடுகளை செயற்படுவதற்கு அதிகாரம் கொடுக்க வேண்டும். மலையக இளைஞர்கள் என்றுமே இந்த நாட்டிலே ஆயுதமேந்தியவர்கள் கிடையாது, போராட்டம் செய்தவர்களும் கிடையாது, தனிநாடை கோரியவர்களும் கிடையாது மலையக மக்கள். ஆகவே மலையக மக்கள் சுதந்திரமாக வாழக்கூடிய வழிவகையை இந்த நாடும் இந்த அரசாங்கம் செயற்படுத்திக் கொண்டு இருக்க நேரத்திலே சில தீய சக்தியோட செயற்பாடுகளை வன்மையாக இந்த சபையிலிருந்து நான் கண்டித்து இந்த அமைச்சருடைய அமைச்சர் அவர்களுக்கும் அமைச்சருடைய அதிகாரிகளுக்கும் முழுமையாக இந்த துறைமுக நகரத்தை கொழும்பு மாவட்டத்தை இணைத்து நல்ல நல்ல ஒரு சிறந்த ஒரு நிர்வாகத்துறையை ஏற்படுத்துவதற்கு மலையக மக்கள் என்று முழுமையாக அவர்களுடைய சக்தியும் அவருடைய ஆசீர்வாதம் இந்த அமைச்சுக்கு உண்டு என தெரிவித்து விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
ஸ்துதி. இளங்கட கரு வஜ்ர அபேவத்ன மந்திரித்துமா மொத்தமாட வினாடி துணர்
கர்வ மூலாசனோட மந்திரித்துமணி விவித அதாஸ் கரணாவாக் எதிரிபத்துவன அப்பே சியலும மகாஜன நியோஜித்தியங்கின் ඒගෙන අපි අමාත්‍යාංශය හැටියට අවධානය යොමු කරන එකක් පෝට් සිටි එක සම්බන්ධයෙන් අවධානය වගේම කල්බුනේ ප්‍රශ්නය ගැන ඒ වගේම පෝමත්ත්‍ය ප්‍රශ්නය ගැන වවුනියාවේ උතුරේ ප්‍රශ්නය ගැන ඒ වගේම විවිධ දිස්ත්‍රික්කවල ප්‍රශ්න ගණනාවක් ඉදිරිපත් වුණා. ඒ ගැන අපි අමාත්‍යාංශය අවධානය යොමු කරනවා. අවසාන වශයෙන් මම මතක් කරන්න කැමති මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ පෝට් සිටි ඉතිහාසයේ නිසා ආණ්ඩු ඇවිල්ලා තිබෙනවා, ආණ්ඩු ගිහිල්ලා තිබෙනවා. මම හිතනවා පුස්තකාලයට ගියාම බලා ගන්න පුළුවන් 1994 අපේ රජය පරාජයට පත් වීමට ප්‍රධාන මාතෘකාවක් වුණේ පුවත්පත්වල ප්‍රධාන සිරස්තලය ගෝල්ෆේස් පිටිය එක්සත් ජාතික පක්ෂයේ විකුණයි කියලා. හැබැයි අවුරුදු 20කට පස්සේ හරි 25කට පස්සේ හරි ඒ යථාර්ථයක් බවට පත්වීමට සිදුවීම ගැන මම හිතනවා අපිට සතුටු වෙන්න පුළුවන්. මොකෝ ආර්ථිකය පිළිබඳ ඉතිහාසයේ අපි කලින් ඒ පිළිබඳ දැක්මක් අපිට හැමදාම තිබිලා තිබෙනවා. ඒ නිසා මම මීට වැඩිය කරුණු කාරණා කියන්නේ නැහැ. අවසාන වශයෙන් සියලුම මහජන නියෝජිතයන්ගේ අදහස් වලට අවධානය යොමු කළා. ඒ ඉදිරිපත් කරපු ප්‍රශ්න වලට අපේ අමාත්‍යාංශය අවධානය යොමු කරන්න කැමතියි.
Today, item number one, House Agree.